समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलप सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार में गाथा 332 थी 344 तीर गाथाओ छे एनो स्वाध्याय आपणे शुरू कर्यो छे। आ तीर गाथामां जे अज्ञानी ने मान्यता छे के कर्म ज विकार करे छे एवी एनी बुद्धि छे एनू एवी मान्यतानू एवी श्रद्धानू खंडन करी अने आचार्य भगवान एने समझावा मांगे छे के आत्मा अकर्ता छे छतां कथनचित आत्मा करता पण छे, अज्ञान अवस्थामां विभाव भावनो करता पण छे अने आ कर्म छे ए जीवना रागादी भावना करता नथी। एटले आ बधुं आचार्य भगवान आ गाथा द्वारा आपणने समझावे छे। पहली नव गाथानी अंदर ए वात आवी के कर्म ज आत्माने अज्ञानी करे छे अथवा ज्ञानी करे छे, ज्ञानावरण कर्मनो उदय छे तो आत्मा ने ए अज्ञानी करे छे, ज्ञानावरणी कर्मना क्षयोक्षमथी आत्मा ज्ञानी थाय छे। ए रीते दर्शनावरणी कर्मनी प्रकृति ना उदय ने लीधे अहियाँ निंद्रा कर्म छे पण उदय छे तो एने जीवने निंद्रा थाय छे अने ए ज रीते ए निंद्रा कर्म नो क्षयोक्षम छे तो जीवने जागवू थाय छे। ए रीते कर्म ज आत्माने सुखी करे छे, दुखी करे छे, साता के असाता पहोंचाड़े छे। कर्मने कारणे जे शुभाशुभ भाव थाय छे, कर्म ज आत्माने ऊर्ध्वलोकमां के अधोलोकमां के तिरिंत लोकमां लई जाय छे। एटले ए रीते बधुं कर्म ज करे छे, कर्म ज बधुं आपे छे ने कर्म ज बधुं हरी लै छे। एटले एम कहूं के तेथी सर्वे जीवो सदाए एकांते अकर्ता ज छे अने कर्म ज बधुं करे छे एवी वात करी। अने पाछू एनु वधारे समर्थन आपवा माटे बीजी बे वात पण लीधी के पुरुष वेद नामનું કર્મ છે એ સ્ત્રીની અભિલાષા કરે છે અને સ્ત્રી વેદ નામનું કર્મ પુરુષની અભિલાષા કરે છે, એટલે એમાં પણ એ કર્મની જ અભિલાષા છે, એટલે એ જ કરતા છે, કર્મ કર્મને કરે છે, એટલે એમાં પણ જીવને અબ્રહ્મચર્ય થાય છે તો એ અબ્રહ્મચર્ય થવાનું કરતા પણ જીવનું નથી, જીવ અબ્રહ્મચર્ય કરતા થાય છે એ વાતનો એ રીતે નિષેધ કર્યો। અને એ રીતે બીજી વાત પણ લીધી કે પરને હણે છે અથવા પરથી હણાય છે, પરની હિંસા કરે છે અથવા પર દ્વારા એ હણાય છે તો એમાં પરઘાત કર્મ છે, પરઘાત કર્મ છે તો એ પરઘાત કર્મને કારણે એ ઘાત થાય છે, એટલે એમાં જીવ વડે કાંઈ પરનો ઘાત થતો નથી, એટલે એમ જીવ તો અકર્તા છે, જીવને સર્વથા અકર્તાપણું છે એમ કહ્યું। હવે આચાર્ય ભગવાન આગળની ગાથામાં કહે છે કે આ પ્રમાણે આ જે માન્યતા છે એ તો સાંખ્યમતને અનુરૂપ માન્યતા છે, એટલે આ પ્રમાણે આવા સાંખ્યમતને પોતાની બુદ્ધિના અપરાધથી પોતાની એવી વિપરીત બુદ્ધિ પ્રજ્ઞા ઊંધી, એટલે બુદ્ધિના અપરાધથી પ્રજ્ઞાના અપરાધથી જેમ સૂત્રમાં કહ્યું છે એમ એને યથાર્થ નહીં સમજતા કેટલાક શ્રમણાભાસો આ રીતે ઊંધી માન્યતામાં શ્રદ્ધા કરે છે, એમ એ ઊંધી માન્યતાને પ્રરૂપે છે. જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જેમ વાત આવી છે એમ એને સમજ્યા વિના, સૂત્રમાં જે કહ્યું છે એને જેમ છે તેમ સમજ્યા વિના પોતાની ઊંધી બુદ્ધિને કારણે આવી સાંખ્યમત જેવી એમની શ્રદ્ધા એમની માન્યતા છે અને એવી એ પ્રરૂપણા કરે છે. કોણ એવી પ્રરૂપણા કરે છે? જૈના આભાસી બધા એવી પ્રરૂપણા કરે છે. અરે આ શ્રમણાભાસો એટલે કે જે ખરેખર મુનિના ગુણો ધરાવતા નથી પણ પોતાને મુનિ કેવડાવે છે એવા એ શ્રમણાભાસો પણ એવી પ્રરૂપણા કરે છે. તેમની એકાંતે કર્મ પ્રકૃતિના કર્તાપણાની માન્યતાથી, એકાંતે કર્મની પ્રકૃતિ જ કરતા છે એવી ઊંધી માન્યતાથી સમસ્ત જીવોને એકાંતે અકર્તાપણું આવી પડે છે. જીવોને અકર્તાપણું છે પણ એકાંતે અકર્તાપણું નથી. કથનચિત કોઈ અપેક્ષાએ જીવ કરતા પણ છે. અજ્ઞાન અવસ્થામાં જીવ વિભાવ ભાવનો કરતા પણ છે. એટલે જીવોને એકાંતે અકર્તાપણું આવી પડે એ વાત તો બરાબર નથી. તેથી એવું એકાંતે અકર્તાપણું આવી પડે તેથી જીવ કરતા છે અને જીવ અકર્તા છે એ બંને કોઈ કોઈ અપેક્ષાએ છે એ વાત પછી રહેતી નથી. એટલે જીનવાણીનો એમાં વિરોધ થઈ જાય છે, વિરાધના થાય છે. જીવ કરતા છે એવી જે શ્રુતિ તેનો કોપ ટાળવો અશક્ય થાય છે, અર્થાત ભગવાનની વાણીની વિરાધના થાય છે. જીવ અકર્તા તો છે જ પણ છતાંય કોઈ અપેક્ષાએ જીવ કરતા છે એમ જીનવાણીમાં આવ્યું છે. જીવ એકાંતે અકર્તા છે એમ નહીં, જીવ અકર્તા તો છે પરંતુ કોઈ અપેક્ષાએ એટલે કે અજ્ઞાન અવસ્થામાં જીવ વિભાવ ભાવનો કરતા છે. એટલે જીનેશ્વર ભગવાનની વાણીમાં તો એમ આવ્યું છે કે જીવ કરતા પણ છે, કોઈ અપેક્ષાએ જીવ કરતા પણ છે. તો આ વાત, આ ભગવાનની વાણી એનો તો પછી અહીંયા વિરોધ થઈ ગયો, એની વિરાધના થાય છે. જો જીવને એકાંતે અકર્તા માનવામાં આવે અને કર્મની પ્રકૃતિ છે એ જ એકાંતે કરતા છે એવી સાંખ્યમત જેવી શ્રદ્ધા કરવામાં આવે તો પછી જીવ કોઈ અપેક્ષાએ કરતા છે એવી જીનેશ્વર ભગવાનની વાણી એની તો વિરાધના થાય છે. વાત તો આ સમજવાની છે કે પ્રભુ જીનેશ્વર ભગવાનની વાણીમાં તો વાત શ્યાદવાદ દ્વારા સમજાવવામાં આવી છે, જે જે વાત છે એ વાતને એની અપેક્ષા સહિત કહેવામાં આવી છે, કોઈ વાતને એકાંતે કહેવામાં આવી જ નથી. અન્ય દર્શન બધા જે છે એ બધાની ઉત્પત્તિ ખરેખર તો કઈ રીતે થઈ છે કે જીનેશ્વર ભગવાનની વાણી સાંભળતા હતા, એમાંથી કેટલાક જીવો અડધું પડધું સાંભળી અને બહાર નીકળી ગયા અને પોતાનો જુદો ચોકો માંડ્યો, એટલે એમને પોતાનો નવો ધર્મ સ્થાપ્યો. હવે જે વાત જીનેશ્વર ભગવાનની વાણીમાંથી કોઈ એક અપેક્ષાએ કહેવામાં આવતી હતી એ વાતને લઈ અને એમણે પોતે પોતાના નવા ધર્મની શરૂઆત કરી, નવું દર્શન શરૂ કર્યું. એ પછી સાંખ્ય હોય, વેદાંત હોય કે ગમે તે હોય, એ બધા જે ષટદર્શન આપણે ભારતમાં કહીએ છીએ એ બધા દર્શનોમાં ખરેખર તો જીનેશ્વર ભગવાનની વાણીનો અંશ રહેલો છે, નથી એમ નહીં. પણ એમણે જીનેશ્વર ભગવાને જે શ્યાદવાદથી કથન કર્યા હતા એ પૂરા સાંભળ્યા નહીં, સમજ્યા નહીં અને જે વાત કરી હતી એને એકાંતે લઈ અને બેસી ગયા. એકાંતે લીધું એટલે બીજી અપેક્ષાને એ સમજ્યા નહીં. જીનેશ્વર ભગવાને એમ કહ્યું કે આત્મા નિત્ય છે અને બીજું કાંઈ છે જ નહીં, આત્માનું સ્વરૂપ જે છે તે નિત્ય છે, એ જ નિશ્ચય છે એમ કહ્યું, એટલે વેદાંત વાળાએ એ વાતને પકડી એટલે પર્યાયને ઉડાડી દીધી. પર્યાય જેવું કાંઈ છે જ નહીં, તો બધું માયા છે. અરે ભગવાને આત્માને નિત્ય કહ્યો એ તો દ્રવ્ય અપેક્ષાએ નિત્ય કહ્યો, અને ભગવાને સાથે ને સાથે પર્યાય અપેક્ષાએ આત્માને અનિત્ય પણ કહ્યો છે. પણ એ તો સાંભળવા ઉભા જ રહ્યા નહીં ને, અડધું સાંભળીને બહાર નીકળી ગયા. એટલે વાત તો બરાબર છે કે આત્મા નિત્ય છે, એ બદલાતો નથી, અને એ જ પરમ સત્ય છે, એ જ નિશ્ચય છે, વાત તો બરાબર છે. પણ પ્રભુએ તો સાથે એ વાત પણ કરી હતી કે આત્માનું સ્વરૂપ નિત્ય અનિત્ય છે, પર્યાય આત્મા અનિત્ય પણ છે, અને પર્યાય છે તે એક સમયનું સત છે, હોવાપણું છે. પણ એ વાત પેલા એ સાંભળી નહીં અને બહાર નીકળી અને પછી એમ લઈને બેસી ગયા, બસ નિશ્ચયની વાત, બસ પર્યાયને માનતા જ નથી. એવું દરેક ધર્મને વિશે આમ થયું છે. એમણે એકાંતે વસ્તુના સ્વરૂપને સ્વીકાર્યું છે એટલે જીનવાણીની વિરાધના થાય છે. જીનેશ્વર ભગવાને તો વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ પ્રકાશ્યું છે, જે અપેક્ષાએ જે રીતે સ્વરૂપ છે એ અપેક્ષાએ એ એમ છે, અને બીજી અન્ય અપેક્ષાએ એ બીજી રીતે છે એમ પણ જીનેશ્વર ભગવાને તો બધું સ્પષ્ટ કહ્યું છે. એટલે જો જીનેશ્વર ભગવાનની વાત ને પૂરેપૂરી સ્વીકારવામાં ના આવે અને એકાંતે એક વસ્તુને પકડવામાં આવે તો મહા અનર્થ થઈ જાય. કોઈને માત્ર કાકા જ ગણવામાં આવે, બધી રીતે કાકા કહેવામાં આવે તો ભાઈ અનર્થ થઈ જાય. એ એની પત્નીની અપેક્ષાએ કાકા નથી, એના પિતાની અપેક્ષાએ, એના માતાની અપેક્ષાએ એ કાકા નથી, એના ભાઈની અપેક્ષાએ એ કાકા નથી. અને એને કાકા 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 જ કહી દઈએ તો મોટો અનર્થ થઈ જાય પ્રભુ. એ માત્ર એના ભત્રીજાની અપેક્ષાએ જ એ કાકા છે, એક જ અપેક્ષાએ. એના સ્થાને તમે એકાંતે એને કાકા બનાવી દો, આ વાત કેવી રીતે ચાલશે પ્રભુ? આ વાત નહીં ચાલે. એટલે આચાર્ય ભગવાન કરુણા કરી અને સમજાવે છે કે ભાઈ, જેમને એવી એકાંતે શ્રદ્ધા છે કે કર્મ જ બધું કરે છે, એટલે જીવ છે તે અકર્તા જ છે, જીવ કાંઈ કરતો જ નથી, તો એ મિથ્યા માન્યતા છે. આત્મા એટલે જીવ કરતા પણ છે. કઈ અપેક્ષાએ કરતા છે? તો કે અજ્ઞાન અવસ્થામાં એ વિભાવ ભાવનો કરતા પણ છે. અને જીનેશ્વર ભગવાનની આ ઉક્તિ ને એણે બરાબર આત્મસાત કરવી જ પડશે. આ વાતને જો એ ચૂકી જશે તો પછી એ નિશ્ચય આભાસી થઈ જશે અને મિથ્યાત્વને કારણે એને અનંત ભાવ થશે. એટલે કરુણા કરીને આચાર્ય ભગવાન કહે છે કે આ રીતે તો ભગવાનની વાણીની વિરાધના થાય ભાઈ. એકાંતે જો આત્માને અકર્તા માનવામાં આવે તો પછી એમાં તો ભગવાનની વાણીની વિરાધના થાય છે. આગળ કહે છે કે વળી કર્મ આત્માના અજ્ઞાન આદિ સર્વભાવોને કે જેવો પર્યાય રૂપ છે તેમને કરે છે. કર્મ આત્માના અજ્ઞાન આદિ સર્વભાવોને કે જેવો પર્યાય રૂપ છે તેમને કરે છે. અને આત્મા તો આત્માને જ એકને દ્રવ્ય રૂપે કરે છે, માટે જીવ કરતા છે એ રીતે શ્રુતિનો કોપ થતો નથી. એવો જે અભિપ્રાય છે તે મિથ્યા જ છે અને તેને હવે સમજાવવામાં આવે છે. તો આજે અહીંયાથી આપણે આગળ સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ગઈકાલે આટલા સુધી આપણે વાત કરી હતી, હવે આ વાત છે. જ્યારે એમ કહ્યું કે ભાઈ, જીવને એકાંતે અકર્તા માની લેતા ભગવાનની વાણીની વિરાધના થાય છે, કેમ કે જીવ તો કોઈ અપેક્ષાએ કરતા પણ છે. આમ જ્યારે કહ્યું ત્યારે હવે આના બચાવમાં જે આ શ્રમણ આભાસ છે, જે સાંખ્ય મતની સાથે સહમત છે અથવા તો સાંખ્ય મત જેવી જેમની શ્રદ્ધા છે, એ હવે એમ બચાવ કરે છે, પોતે બચાવ કરે છે કે હા બરાબર છે, અમે પણ આત્માને કરતા કહીએ છીએ. તમે કહ્યું કે આત્મા જીવ કરતા છે તો અમે પણ જીવને કરતા કહીએ છીએ. કઈ રીતે જીવને કરતા કહીએ છીએ? કે આત્મા છે એ એકલા આત્માને દ્રવ્ય રૂપને કરે છે, માટે જીવ કરતા છે. આત્મા તો આત્માને જ એકને દ્રવ્ય રૂપને કરે છે માટે જીવ કરતા છે. અને અમે જે પેલું કહ્યું કે કર્મ જ બધું કરે છે, તો એમાં કર્મો આત્માના અજ્ઞાન આદિ સર્વ ભાવોને કે જેઓ પર્યાય રૂપ છે તેમને કરે છે. પાછું બચાવ આ રીતે કર્યું કે જે આત્માના અજ્ઞાન આદિ જે ભાવ છે એને પેલા કર્મ કરે છે એ વાત તો પાછી પકડી રાખી, અને સાથે આત્માને કરતા તરીકે કઈ રીતે કહ્યો કે આત્મા એક આત્માને એક દ્રવ્યને કરે છે, આત્મા આત્માને જ એકને દ્રવ્ય રૂપને કરે છે માટે જીવ કરતા છે. એટલે આ રીતે અમે આત્માને કરતા પણ કહીએ છીએ, એટલે પછી જીનવાણીની વિરાધના નહીં થાય. એટલે એ રીતે શ્રુતિનો કોપ થતો નથી, એટલે જીનવાણીની વિરાધના નહીં થાય. આવો આ જે બચાવ કર્યો એ બચાવને માટે આચાર્ય ભગવાન સમજાવે છે કે ભાઈ એ તારો બચાવ છે એ મિથ્યા છે, એ બચાવ રૂપે એવો જે અભિપ્રાય છે તે મિથ્યા છે, એ ખોટો છે. તું આ બચાવ કરી રહ્યો છે. અમે જયારે એમ કહ્યું કે આત્મા સર્વથા અકર્તા નથી, આત્મા કોઈ અપેક્ષાએ કરતા પણ છે, જયારે એમ કહ્યું ત્યારે તું બચાવ તરીકે એમ કે છે કે હા આત્મા આત્માને કરે, આત્મા તો આત્મા એક દ્રવ્ય આત્માને એકને દ્રવ્ય રૂપને કરે, આત્માને કરે એમ કરી અને તું બચાવ કરી રહ્યો છે, પણ એ બચાવ પણ તારો ખોટો છે. અને એ વાત હવે સમજાવે છે. તો આપણે એ વાત સમજીએ. શું સમજાવે છે આચાર્ય ભગવાન? આજે એને બચાવ કર્યો એ બચાવને માટે સમજાવે છે કે ભાઈ તારો જે અભિપ્રાય છે કે આત્મા તો આત્માને જ એકને દ્રવ્ય રૂપને કરે છે એવો જે અભિપ્રાય છે એ મિથ્યા છે. જો સાંભળ, સમજાવતા શું કહે છે કે જો કે જીવ તો દ્રવ્ય રૂપે નિત્ય છે, જીવ એ દ્રવ્ય રૂપે નિત્ય છે, અસંખ્યાત પ્રદેશી છે અને લોક પરિમાણ છે. જીવ દ્રવ્ય રૂપે નિત્ય છે, પર્યાય રૂપે અનિત્ય છે, પણ દ્રવ્ય રૂપે નિત્ય છે. એક ત્રિકાળ એવું ને એવું જ રહે છે, એ નિત્ય છે, એટલે દ્રવ્ય રૂપે એ નિત્ય છે. અને અસંખ્યાત પ્રદેશી છે, પ્રદેશ અસંખ્ય છે પણ જેટલા છે તેટલા જ છે. લોકાકાશના પ્રદેશ અસંખ્ય છે અને એટલા જ પ્રદેશ દરેક જીવના છે, એના પણ અસંખ્ય પ્રદેશ છે. અને લોક પરિમાણ છે, લોક પરિમાણ છે એટલે કે એ શરીર સાથે રહ્યો છે તો જેટલું જેવડું શરીર છે એ પ્રમાણે એ થાય છે, એટલે એનો સંકોચ અને વિસ્તાર પણ એ પ્રમાણે થાય છે, પણ છતાંય એના પ્રદેશો કાંઈ ઓછા વધતા થઈ જાય છે એમ નથી, કે એના દ્રવ્યની અંદર પણ કાંઈ ફેરફાર થઈ જાય છે એમ નથી. એટલે દ્રવ્ય રૂપે નિત્ય છે, અસંખ્યાત પ્રદેશી છે અને લોક પરિમાણ છે. તેમાં પહેલી વાત લીધી છે કે તેમાં પ્રથમ નિત્યનું કાર્યપણું બની શકતું નથી. પહેલી વાત તો એ છે કે એમાં નિત્ય છે એમ કહ્યું એટલે પછી નિત્યમાં કાંઈ કરવાપણું હોય નહીં, નિત્યનું કાર્યપણું બની શકતું નથી. નિત્ય હોય એમાં શું કરવાનું? જે છે એમાં કાંઈ કરવાપણું તો હોય જ નહીં. જો નિત્યમાં કાંઈ કરવાપણું હોય તો એને નિત્ય કહેવાય નહીં. કોઈ પણ વસ્તુને આપણે નિત્ય કહીએ એનો અર્થ એ થયો કે એ અનાદિથી છે, એની કોઈ આદિ છે જ નહીં, તો એની અંદર ફેરફાર થયા જ ન હોય અને ફેરફાર થતા પણ ન હોય. અને નિત્ય છે તો એ અનંતકાળ સુધી એમને એમ જ રહેવા વાળું હોય, તો એમાં પછી કોઈ કાર્ય થાય જ નહીં. એટલે નિત્યની અંદર કાંઈ કાર્ય બની શકતું નથી, નિત્યનું કાર્યપણું બની શકતું નથી, કારણ કે કૃતકપણાને અને નિત્યપણાને એકપણાનો વિરોધ છે. કૃતકપણું એટલે કાર્ય થવાપણું અને નિત્યપણું, એ બે ને એકપણું ન હોય. તમે એક બાજુ એમ કહો કે નિત્ય છે અને પાછા બીજી બાજુ એમ કહો કે એની અંદર કાર્ય પણ થાય છે, તો પછી નિત્યતા ક્યાં રહી? નિત્યપણું અને કૃતકપણું એ બે ને એકપણાનો વિરોધ આવે તો બહુ સહેલું સમજાય એવું છે. જે વસ્તુ નિત્ય છે જે અનાદિથી એમને એમ છે, વર્તમાનમાં પણ એમ છે અને અનંત કાળ સુધી એમને એમ જ રહે છે, એ વસ્તુની અંદર જો કાંઈ થઈ શકતું હોય તો એ અનિત્ય ઠરે. એટલે જે નિત્યપણું છે એ રહે નહીં. એટલે નિત્યપણાને અને કૃતકપણાને એકપણાનો વિરોધ છે. આત્મા નિત્ય છે તેથી તે કૃતક અર્થાંત કોઈએ કરેલો હોઈ શકે નહીં. એમાં કાંઈ કરવા પણ હોય જ નહીં, કોઈએ કાંઈ કર્યું જ નથી. કોઈ કાંઈ કરી શકે તો એ નિત્ય હોય નહીં. એટલે આત્માને તમે દ્રવ્ય અપેક્ષાએ નિત્ય કહો છો તો પછી એમાં ક્યાં કાર્ય કાંઈ થાય છે? એટલે એમાં આત્મા એનો કરતા છે એ વાતનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આપણે સમજાવવું શું છે આચાર્ય ભગવાને? પેલા એ જયારે એમ કહ્યું કે આત્મા તો આત્માને જ એકને દ્રવ્ય રૂપને કરે છે, માટે જીવ કરતા છે એવું એને કરતા પણ ત્યાં લગાડ્યું, એવું કરતા પણ લાગુ પાડી અને એને એમ કેવું છે કે અમે પણ આત્માને કરતા માન્યો, તો એ વાત એની ખોટી છે, એ વાત મિથ્યા છે. એ વાત હવે આચાર્ય ભગવાન આપણને સમજાવે છે કે ભાઈ એ વાત તો ખોટી છે, તું જે રીતે કરતા પણ જીવનું કહે છે એમ નથી, એમ થઈ શકે નહીં. કેમ કે તું તો એમ કહે છે કે આત્મા આત્માને એકને દ્રવ્ય રૂપને કરે છે એટલે એ આત્મા કરતા છે. પણ અહીંયા તો અમે તને સમજાવીએ છીએ કે ભાઈ જો જે નિત્ય છે, આત્મા દ્રવ્યથી નિત્ય છે, દ્રવ્ય રૂપે તો આત્મા નિત્ય જ છે, જીવ દ્રવ્ય રૂપે નિત્ય જ છે, તો એવા નિત્યની અંદર કાંઈ કરવા પણ તો બની શકે જ નહીં. કેમ કે નિત્ય હોય એમાં જો કાંઈ થઈ શકતું હોત તો એનું નિત્યપણું હોય નહીં, તો આપણે એને નિત્ય કહી શકીએ નહીં. એટલે નિત્યપણાને અને કૃતકપણાને એકપણાનો વિરોધ છે. એટલે કે આત્મા નિત્ય છે, એને કોઈએ કર્યો નથી, એમાં ક્યારેય કોઈએ કાંઈ કર્યું નથી, કોઈ વર્તમાનમાં પણ કાંઈ કરી શકતું નથી અને ભવિષ્યમાં પણ કોઈ કાંઈ કરે નહીં, એટલે એમાં કરવા પણ બનતું નથી. એટલે એમાં આત્મા કાંઈ કરે છે એ વાત તો કઈ છે જ નહીં. આત્મા નિત્ય છે, એને એ આત્મા કાંઈ કરતો જ નથી, એટલે એમાં કરતાની વાત તું કે છે એ વાત હોય નહીં. બીજી વાત, આ નિત્યપણાની વાત લીધી, હવે બીજી વાત લે છે કે આત્મા અસંખ્યાત પ્રદેશી છે. આચાર્ય ભગવાન કહે છે કે જો હવે સાંભળ કે વળી અવસ્થિત અસંખ્ય પ્રદેશી એક એવા તેને, એટલે આત્માને અસંખ્ય પ્રદેશ છે, એ છે એટલે છે જ. શું કહ્યું? અવસ્થિત અસંખ્ય પ્રદેશી, એટલે કે એનું અસ્તિત્વ અસંખ્ય પ્રદેશ રૂપે જ છે. એ અસંખ્ય પ્રદેશ જે છે એ છે, એ અસંખ્ય જ રહે, એમાં કોઈ વધારો કે ઘટાડો થાય નહીં. અસંખ્ય પ્રદેશી એક એવા આત્માને ઉદ્ગલ સ્કંદની માફક પ્રદેશોના પ્રક્ષેપણ આકર્ષણ દ્વારા પણ કાર્યપણું બની શકતું નથી. એટલે શું? જો પહેલા સ્કંદને લઈએ, શું કહ્યું કે પૂદગળના સ્કંદ, પૂદગળના સ્કંદની માફક. એટલે પૂદગળના સ્કંદમાં શું થાય કે પરમાણુઓ ભેગા થાય એટલે સ્કંદ બને, અને એમાંથી અમુક પરમાણુઓ છૂટા પડે અને બીજા નવા પરમાણુઓ પાછા આવે, એમ સ્કંદ રહ્યા કરે. દાખલા તરીકે આ શરીર છે એ પરમાણુઓનો સ્કંદ છે, આ જે શરીર છે એ પૂદગળનો સ્કંદ છે. જ્યારે આ શરીર નાનું હતું એટલે બાળક અવસ્થામાં હતું, ત્યારથી એ રોજે રોજ મોટું થતું જાય છે, તો એના અંદર જેટલા પૂદગળ પરમાણુઓ છે એ પરમાણુઓમાંથી કેટલાક પરમાણુઓ રોજે રોજ નીકળી જાય છે અને બીજા નવા પરમાણુઓ એમાં ઉમેરાય છે. એટલે સ્કંદ છે, એટલે સ્કંદપણે તો એ ભલે રહ્યો, આ શરીર એ પૂદગળનો સ્કંદપણે તો રહ્યો, પણ એમાં પરમાણુઓ બદલાય છે, કેટલાક પરમાણુઓ નીકળી જાય છે અને કેટલાક નવા પરમાણુઓ અંદર આવે છે,
પણ જીવમાં એમ બનતું નથી.
ઉદ્ગલના સ્કંદની માફક એમાં પ્રદેશોના પ્રક્ષેપણ આકર્ષણ દ્વારા પણ કાર્ય પણ બની શકતું નથી. એટલે એમાં પૂદગળના સ્કંદમાં તો આવું કાર્ય થાય છે, પૂદગળોનું બદલાવું એવું કાર્ય પણ થાય છે. એટલે એના પ્રદેશો જે છે એ પ્રદેશોની રીતે વિચાર કરીએ તો પ્રદેશો પણ એ રીતે વધે છે. આ નાનું બાળકથી મોટો થાય છે તેમાં ફેરફાર એ રીતે થાય છે, એમ કાર્ય પણ થાય છે. ભૂતગળ સ્કંદની માફક પ્રદેશોના પ્રક્ષેપણ આકર્ષણ દ્વારા જે કાર્ય થયું, વધ્યું ઘટ્યું અંદર ઉમેરાયા, મોટું થયું નાનું થયું, જેમ કે બાળક છે ત્યારે નાનું કદ છે, પછી મોટું કદ થાય છે, પછી પાછો ગરડો થાય છે ત્યારે પાછો એનું કદ નાનું થઈ જાય છે. આ બધું એ શરીરમાં જે થાય છે એ પ્રક્ષેપણ આકર્ષણ દ્વારા એ ઉદગળો અંદર આવે છે, જાય છે, એવું કાર્ય એમાં થાય છે. પણ આત્માને અસંખ્ય પ્રદેશ છે, એની અંદર એવું કાર્ય થતું નથી, કેમ કે આત્મા કઈ સ્કંદ નથી, એ પૂતગળોનો સ્કંદ નથી. પૂતગળનો સ્કંદ છે એમાંથી તો પૂતગળો છૂટા પણ પડી જાય, બધા પૂતગળો છૂટા પડી જાય. કોઈ પણ પૂતગળનો સ્કંદ લઈએ તો જો એની સ્કંદ તરીકે રચના થઈ છે, એટલે કે પૂતગળો ભેગા થઈ અને એ સ્કંદ બન્યો છે, તો એ પૂતગળો છૂટા પડી અને એ સ્કંદનો નાશ પણ થાય. એટલે કઈ આવું સ્કંદના જેવું કઈ આત્મામાં થતું નથી ભાઈ. શું કહ્યું કે આત્મા અસંખ્ય પ્રદેશી છે અને એ અસંખ્ય પ્રદેશી એવો ને એવો જ રહે છે. એટલે અસંખ્ય પ્રદેશી એક એવા આત્માને પૂતગળ સ્કંદની માફક પ્રદેશોના પ્રક્ષેપણ આકર્ષણ દ્વારા પણ કાર્ય પણ બની શકતું નથી, કારણ કે પ્રદેશોનું પ્રક્ષેપણ તથા આકર્ષણ થાય તો તેના એકપણાનો વ્યાઘાત થાય, એનું એકપણું પછી રહે નહીં. એમાં પ્રદેશોનું ફેરફાર થવું એવું જો થતું હોય તો પછી એ એકપણે રહી શકે નહીં. સ્કંદ અનેક પરમાણુઓનો બનેલો છે, માટે તેમાંથી પરમાણુઓ નીકળી જાય તેમજ તેમાં પરમાણુઓ નવા આવે, પરંતુ આત્મા નિશ્ચિત અસંખ્ય પ્રદેશવાળું એક જ દ્રવ્ય હોવાથી એ એક દ્રવ્ય છે. પ્રદેશની વાત આપણે સંખ્યા અપેક્ષાએ લઈએ છીએ, પણ એ એક દ્રવ્ય છે. એક પ્રદેશ તો એ માપ પ્રમાણે આપણે કહીએ છીએ, કાંઈ એમાં આ ઘણા બધા સેલ્સ છે એમ નથી. આપણને કલ્પના એવી જ આવે, અસંખ્ય પ્રદેશ કહીએ ને એટલે માણસને વિચાર એવો જ આવે કે પેલા બાયોલોજીમાં પેલા સેલ્સ બધા જોયા હોય અને એવો જ વિચાર આવે. ના, એમ નથી. અસંખ્ય પ્રદેશ તો એનું માપની અપેક્ષાએ વાત કરી છે, પણ એ એક જ છે, એ એક રૂપ છે, એ એક જ દ્રવ્ય છે. કઈ જુદા જુદા પરમાણુ જેમ ભેગા થઈને વસ્તુ મોટી બની, એમ કઈ જુદું જુદું અંદર કઈ છે આત્મામાં અને એમ એ બન્યો છે એમ નથી ભાઈ. એના પ્રદેશની અપેક્ષાએ વિચાર કરીએ તો એને પ્રદેશ, અસંખ્ય પ્રદેશ એ એનું માપ કહ્યું, પણ એથી કરીને એમાં કઈ અસંખ્ય કઈ છૂટી છૂટી વસ્તુઓ છે એમ નથી કે જે જુદી પડી શકે. આત્માને વિશે હજી એની કલ્પના ખોટી છે. આત્મા તો એક જ પદાર્થ છે ભાઈ. સ્કંદમાં શું છે કે અનેક પરમાણુઓ છે અને એમાં અનેક પરમાણુઓ ભેગા થયા છે તો છૂટા પણ પડે, પણ અહીંયા તો આત્મદ્રવ્ય છે, એને અસંખ્ય પ્રદેશવાળું એમ કહ્યું, પણ છતાં એ અસંખ્ય પ્રદેશ છે તો કઈ એ જુદી જુદી વસ્તુઓ ભેગી થઈને બનેલું નથી ભાઈ, એ તો એક જ દ્રવ્ય છે. આત્મા નિશ્ચિંત અસંખ્ય પ્રદેશવાળું એક જ દ્રવ્ય હોવાથી તે પોતાના પ્રદેશોને કાઢી નાખી શકે નહીં, તેમજ વધારે પ્રદેશોને લઈ શકે નહીં. એમાં પ્રદેશ ઉમેરાઈ શકે કે પ્રદેશના ઘટી શકે એમ ન બને. એનો સંકોચાવું અને વિસ્તાર થવો એ વસ્તુ જુદી છે. એ સંકોચાવોને વિસ્તાર થાય તે છતાં કઈ એમાં પ્રદેશોમાં ફેરફાર થઈ જાય એમ નથી બનતું. સંકોચાય, કીડીમાં જાય ત્યારે એ સંકોચાય, હાથીમાં જાય ત્યારે વિસ્તાર પામે. આત્મા કીડીના શરીર સાથે રહ્યો હોય તો એવડો હોય, કીડી જેવડો, તો એમાં એના પ્રદેશોનું સંકોચન થયું, એ સંકોચાયો, અને હાથીના શરીરમાં ગયો તો એવડો થયો, ડાયનાસોરના શરીરમાં ગયો તો એવડો થયો. એટલે જેવડું મોટું શરીર હોય એ પ્રમાણે એ એનો વિસ્તાર થાય, પણ એ સંકોચાવને વિસ્તાર થવાથી કઈ પ્રદેશોની સંખ્યામાં ફેરફાર થાય એમ નથી. એ સંકોચાવને વિસ્તાર થવા માટે એક ઉદાહરણ શાસ્ત્રમાં જે આપવામાં આવે છે, કેવી રીતે આપવામાં આવે છે કે પેલું ચામડું હોય એ ભીનું કરીએ અને પછી સુકાય, તો એમાં કઈ ભીનું કરીએ એટલે મોટું થાય અને સુકાય એટલે સંકોચાય ને નાનું થાય પણ એથી એના મૂળ પદાર્થમાં કઈ ફેર પડતો નથી એવું ઉદાહરણ આપીને સમજાવવામાં આવે છે. એ રીતે આ અસંખ્ય પ્રદેશો અસંખ્ય જ રહે, જેટલા છે જેમ છે એમ પ્રદેશ રહે, પણ એ એક રૂપ છે, એ એક જ દ્રવ્ય છે, તો એમાં કઈ ફેરફાર થતો નથી. સંકોચાવો અને વિસ્તાર થાય પણ પ્રદેશોમાં કઈ ફેરફાર થાય નહીં. સ્કંધ છે એ સ્કંધમાં તો અનેક પરમાણુઓનો બનેલો છે, માટે તેમાંથી પરમાણુઓ નીકળી પણ જાય અને નવા આવે પણ ખરા. અરે બધાય નીકળી જાય એમ પણ બને, આખી સ્કંધની રચનાનો જ નાશ થાય, તૂટા પડી જાય પરમાણુઓ એમ પણ થાય. એટલે એમાં જે સ્કંધની જેમ જે થાય છે એવું કઈ અહીંયા આ અસંખ્ય પ્રદેશી આત્મામાં થતું નથી. આત્મા તો નિશ્ચિત અસંખ્ય પ્રદેશ વાળું એક જ દ્રવ્ય હોવાથી તે પોતાના પ્રદેશોને કાઢી નાખી શકે નહીં, તેમજ વધારે પ્રદેશોને લઈ શકે નહીં. આ વાત છે. એટલે હવે આમાં કયા કાર્ય થયું? આ અસંખ્ય પ્રદેશી આત્મા, એની અંદર આત્મા શું કાર્ય કરે? કાંઈ કરતો નથી. એટલે એમાં પણ એનો કરતા થતો નથી. પહેલા નિત્યપણું કહ્યું, તો કે નિત્યપણું આત્માનું છે, એમાં આત્માને કાંઈ કરવાનું નથી, અને આ અસંખ્યાત પ્રદેશી છે એમાં પણ આત્માને કાંઈ કરવાનું નથી. એટલે એમાં પણ એ કરતા થતો નથી. બે વાત કરી અને આ વિસ્તારની વાતને પણ સાથે સમજાવે છે કે લોક પરિમાણ છે ને, એટલે એ વાત પણ લેવી છે ને. વળી સકળ લોકરૂપી ઘરના વિસ્તારથી પરિમિત જેનો નિશ્ચિત નિજ વિસ્તાર સંગ્રહ છે, અર્થાત લોક જેટલું જેનું નિશ્ચિત માપ છે, લોકાકાશ જથ્થો જે છે તે એટલું જ છે. વિસ્તાર સંગ્રહ છે એ કેટલો છે? તો કે લોક પરિમાણ એ છે કે સકળ લોકરૂપી ઘરના, આ લોકાકાશને ઘર માનીએ એટલે સકળ લોકરૂપી ઘરના વિસ્તારથી પરિમિત જેનો, એટલો જ થઈ શકે એટલો જેનો નિશ્ચિત વિસ્તાર સંગ્રહ છે, અર્થાત લોક જેટલું જેનું નિશ્ચિત માપ છે, તેને એવા આત્માને પ્રદેશોના સંકોચ વિકાસ દ્વારા પણ કાર્યપણું બની શકતું નથી. એટલે આ પ્રદેશો ઉમેરાઈ શકતા નથી, ઘટી શકતા નથી, અને આ સંકોચ વિકાસ જે થાય છે છતાંય એનું માપ તો લોક પ્રમાણ જ રહે છે, એટલે એમાં કાંઈ કાર્ય બની શકતું નથી. કારણ કે પ્રદેશોના સંકોચ વિસ્તાર થવા છતાં પણ સૂકા ભીના ચામડાની માફક નિશ્ચિત નિજ વિસ્તારને લીધે તેને આત્માને હીન અધિક કરી શકાતો નથી. એટલે આ રીતે પણ આત્મા આત્માનું કાંઈ કાર્ય કરે છે એ વાત બનતી નથી. એટલે આત્મા આત્માનો કરતા છે એ વાત ખોટી છે, એ વાતને મિથ્યા ઠરાવી સમજાવી. ત્રણ વસ્તુ લઈને સમજાવી કે આત્મા નિત્ય છે, અસંખ્યાત પ્રદેશી છે અને લોક પરિમાણ છે. એટલે એમાં આત્મા આત્મદ્રવ્યને કાંઈ કરે અને એમ એ કરતા થાય એવી જે પેલાની માન્યતા જે છે, કોની માન્યતા છે? અજ્ઞાનીની, અથવા તો જે શ્રમણાભાસ છે એની માન્યતા છે. એ માન્યતા આ રીતે ખોટી પડે છે એમ આચાર્ય ભગવાન સમજાવે છે કે ભાઈ એવી રીતે આત્માનું કરતાપણું તું કહે છે, એમ આત્માનું કરતાપણું નથી. આ રીતે આત્માને દ્રવ્યરૂપ આત્માનું કરતાપણું હોઈ શકતું નથી. વળી વસ્તુ સ્વભાવનું સર્વથા મટવું અશક્ય હોવાથી, જો હવે આ નવી વાત પણ સાથે આચાર્ય ભગવાન કહે છે કે વસ્તુ સ્વભાવનું સર્વથા મટવું અશક્ય હોવાથી, એટલે સર્વથા વસ્તુનો સ્વભાવ છે તે તેવો જ રહે, એનું સર્વથા મટવું અશક્ય, વસ્તુના સ્વભાવનું સર્વથા મટવું અશક્ય હોવાથી જ્ઞાયક ભાવ જ્ઞાન સ્વભાવે જ સદાય સ્થિત રહે છે, અને એમ સ્થિત રહેતો થકો, જ્ણાયક ભાવ જ્ઞાન સ્વભાવપણે જ સ્થિત રહે છે, અને એમ કે જ્ઞાયકપણે સ્થિત રહેતો થકો, જ્ઞાયકપણાને અને કર્તાપણાને અત્યંત વિરુદ્ધતા હોવાથી મિથ્યાત્વ આદિ ભાવોનો કર્તા થતો નથી. જ્ઞાયકપણું એટલે જાણવું અને કર્તાપણું એટલે કરવું, એટલે જ્ઞાયકપણાને અને કર્તાપણાને અત્યંત વિરુદ્ધતા છે. કર્તાપણું છે એને કારણે કંઈ જ્ઞાયકપણું નથી, ને જ્ઞાયકપણું છે એને કારણે કંઈ કર્તાપણું નથી. જ્ઞાયકપણાને અને કર્તાપણાને અત્યંત વિરુદ્ધતા હોવાથી પોતે પોતાના સ્વભાવે, એટલે જ્ઞાયક સ્વભાવે જ રહે છે. તેથી આ મિથ્યાત્વ ભાવે, એટલે મિથ્યાત્વ ભાવને કરે, મિથ્યાત્વ ભાવે પરિણમે, એટલે મિથ્યાત્વ ભાવને કરે એમ એ જ્ઞાયક સ્વભાવે છે, તો એમ એ કરતા થતો નથી. એ મિથ્યાત્વ ભાવને કરી અને મિથ્યાત્વ ભાવનો કરતા થતો નથી. તેથી તેમનો કરતા કર્મ છે એમ પ્રરૂપણ કરવામાં આવે છે. આ વાત જે છે એમાં તથ્ય છે, પણ છતાંય ક્યાં ભૂલ છે એ વાત આચાર્ય ભગવાન સમજાવે છે કે આવી જે વાસના, આવો અભિપ્રાય, આવું વલણ પ્રગટ કરવામાં આવે છે તે પણ આત્મા આત્માને કરે છે એવી માન્યતાને અતિશયપણે હણે જ છે. કારણ કે સદાય જ્ઞાયક માનવાથી આત્મા અકર્તા જ ઠર્યો. પેલાએ શું કહ્યું હતું કે આત્મા કરતા છે. કઈ રીતે કરતા કહ્યો કે આત્મા આત્માને કરે છે. હવે આત્મા આત્માને કરે છે એ વાત મિથ્યા છે એ સમજાવવા માટે પહેલા ત્રણ વાતને લીધી. એક તો નિત્યપણાની વાતને લીધી, અસંખ્ય પ્રદેશી છે એ વાતને લીધી, અને લોક પરિમાણ છે એ વાતને લઈ અને સમજાવી. પછી આગળ આત્માના સ્વભાવની વાત દ્વારા જ સમજાવે છે કે આત્માના સ્વભાવની અપેક્ષાથી વિચાર કરીએ તો આત્માનો જે જ્ઞાયક સ્વભાવ છે એ જ્ઞાયકપણું છે, તો એ જ્ઞાન કરે. અને એ જ્ઞાયકપણું જે છે એટલે કાંઈ કરતાપણું બને નહીં. કરતાપણું વસ્તુ જુદી ને જ્ઞાયકપણું વસ્તુ જુદી. એટલે આત્મા એ એના જ્ઞાયક સ્વભાવને જો છોડતો નથી તો પછી આ મિથ્યાત્વ આદિ શુભાશુભ ભાવ એ બધાનો એ કરતા થતો નથી. અને મિથ્યાત્વ આદિ ભાવો થાય છે તેથી તેમનો કરતા કર્મ છે જ એમ પ્રરૂપણા કરવામાં આવે છે. હવે એમાં વાત એ છે કે એનો કરતા કંઈ કર્મ થઈ જાય એમ ના બને. મિથ્યાત્વ આદિ ભાવો જે થાય છે એનો કરતા આ પેલું અજ્ઞાની કર્મ છે એમ માને છે એ વાત બરાબર નથી. આત્મા પોતાના સ્વભાવને છોડતો નથી માટે એમાં કાંઈ કરવા પણ નથી. એટલે આત્મા આત્માને કરે છે એવી જે અજ્ઞાનીની જે માન્યતા હતી અને એ દ્વારા એ એમ કહેવા માંગે છે કે એ આત્મા કાંઈ કરે છે, તો આચાર્ય ભગવાન સમજાવે છે કે ના, એ રીતે આત્માનું કરતા પણ સિદ્ધ થતું નથી. એ રીતે આત્મા આત્માને કરે છે એવી તારી જે માન્યતા છે એ બરાબર છે નહીં, એ માન્યતા તારી ખોટી છે, એમ આત્માનું કરતા પણ નથી. પણ અહીંયા જે આ વાત આપી છે એમાં જે વાત નીકળે છે કે અહીંયા જે કહ્યું કે કર્મ જ કરતા છે તેથી તેમનો કરતા, મિથ્યાત્વવાદી ભાવોનો કરતા કર્મ છે જ, તો એમ જે કહ્યું ત્યાંથી વાત નીકળવાની હતી કે કર્મ નથી, કર્મ પણ નથી, કેમ કે કર્મ તો જડ છે. આ મિથ્યાત્વ ભાવનો કરતા અજ્ઞાન અવસ્થામાં આત્મા છે એવું કરતા પણ છે. આત્મા જ્ઞાયક છે એ તો દ્રવ્ય અપેક્ષાએ જે વાત છે તે તો ત્રિકાળ જેમ છે તેમ જ રહે છે, એ એના સ્વભાવને છોડતો નથી. પરંતુ સાથે આત્મા અજ્ઞાન અવસ્થામાં આવા વિભાવ ભાવરૂપ પરિણામ જે થાય છે એનો કરતા છે, અને એનો કરતા કોઈ કર્મ નથી. આ પરમ સત્ય છે. આગળ એ બધો વિસ્તાર ગુરુદેવ કરશે, વધારે સારી રીતે સમજાશે. હવે આગળ ટીકાને લઈએ આપણે. એટલે કહે છે અહીંયા કે આવો અભિપ્રાય પ્રગટ તે કર્યો કે આત્મા આત્માને કરે છે એ માન્યતા તારી બરાબર નથી, કેમ કે સદાય આત્માને જ્ઞાયક માનવાથી આત્મા અકર્તા જ ઠર્યો, ને તું તો એને કરતા ઠેરવવા જાય છે, તો આત્મા એના સ્વભાવને છોડતો નથી એટલે આત્મા તો એમાં અકર્તા ઠરે છે. અમે આત્માને કરતા જે કહીએ છીએ એ તો એ જ અપેક્ષાથી કહીએ છીએ કે અજ્ઞાન અવસ્થામાં એ વિભાવ ભાવનો કરતા છે એ અપેક્ષાથી કહીએ છીએ. એ તો તું માનતો નથી, એ વાતને તો તું માનતો નથી, એ તો વિભાવ ભાવના કરતા તરીકે તો તું કર્મને લગાડે છે, એ તારી ભૂલ છે. અને એકાંતે આત્માને અકર્તા પણ કહ્યું અને પછી તું સુધારા તરીકે, બચાવ તરીકે તું પાછો એમ કે છે કે આત્મા આત્માને કરે માટે આત્મા કરતા, ભાઈ એમ નથી. આ વાત બધી આપણને અહીંયા આચાર્ય ભગવાને સમજાવી. હવે આગળ કહે છે કે માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વ આદિ ભાવોના જ્ઞાન સમયે અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે પરને આત્મા તરીકે જાણતો એવો જે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી, એટલે કે અજ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણામ તેને કરતો હોવાથી તેને કરતાપણું સંમત કરવું અર્થાત તે કરતા છે એમ સ્વીકારવું. હવે આચાર્ય ભગવાને એમ કહ્યું કે ભાઈ તું જે કહે છે એ વાત તો બનતી નથી, પણ આત્મા જે છે તે અજ્ઞાન અવસ્થામાં આ બધા વિભાવ ભાવનો કરતા છે એ વાતને અમે તને સમજાવીએ છીએ. જો કઈ રીતે છે તો એ વાત અહીંયા સમજાવી છે. આપણે બહુ વિસ્તાર નથી કરતા કેમ કે ગુરુદેવ આનો ઘણી સરસ રીતે વિસ્તાર કરે છે અને ગુરુદેવ બહુ સરસ રીતે સમજાવશે એટલે વધારે સારી રીતે સમજાવશે, પણ છતાંય આ વાતને શું છે એટલું સમજી લઈએ જેથી જ્યારે ગુરુદેવના પ્રવચનમાંથી સમજવાનો વખત આવે ત્યારે બરાબર સમજાય. અહીંયા આચાર્ય ભગવાન શું સમજાવે છે કે ભાઈ આ વિભાવ ભાવનો કરતા અજ્ઞાન અવસ્થામાં આત્મા થાય છે એ વાત આ રીતે છે. જ્ઞાયક ભાવ છે એ સામાન્ય અપેક્ષાએ જોઈએ તો એ જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે. જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે જ્ઞાયક ભાવ છે કેમ કે આત્મા ના ગુણ છે અને એ પ્રમાણે એનો એવો સ્વભાવ છે. એટલે કે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે, જ્ઞાન સ્વભાવે જ છે આત્મા. છતાં પણ શું કે છે, છતાં પણ કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વ આદિ ભાવના જ્ઞાન સમય. જો અહીંયા કર્મથી ઉત્પન્ન થતા એટલે કે કર્મના નિમિત્તે ઉત્પન્ન થતા એમ સમજવાનું છે, ટૂંકમાં લખ્યું છે. એમાં કહેવાનો આશય એમ નથી કે કર્મથી એવા મિથ્યાત્વ આદિ ભાવ ઉત્પન્ન થાય છે. કર્મથી એટલે કર્મના ઉદયના નિમિત્તે ઉત્પન્ન થતા મિથ્યાત્વ આદિ ભાવો, શુભાશુભ ભાવો, એ શુભાશુભ ભાવો જે થાય છે એનું જ્ઞાન કરે એ સમયે. કર્મના નિમિત્તે ઉત્પન્ન થતા મિથ્યાત્વ આદિ ભાવો જે જીવના ભાવો છે એવા ભાવોનું જ્ઞાન કરે છે ત્યારે કે એવા ભાવોના જ્ઞાન સમયે. અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે પરને આત્મા તરીકે જાણતો એવો તે વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી. હવે જુઓ શું કહ્યું કે મિથ્યાત્વ આદિ ભાવોનું જ્ઞાન કરે છે ત્યારે એ સમયે એ અજ્ઞાનરૂપ પરિણમે છે. કરે છે તો જ્ઞાન, મિથ્યાત્વ આદિ ભાવોનું જ્ઞાન કરે છે, પણ એ વખતે એ જે ભાવ છે એનું જ્ઞાન કરે છે ત્યારે એ પોતે એ ભાવને કરે છે એમ એ અજ્ઞાન રૂપે પરિણમે છે. મિથ્યાત્વ આદિ ભાવોના જ્ઞાન સમયે એ જ્ઞાન કરે છે તો એ જ્ઞાનનું પરિણમન અજ્ઞાનરૂપ થાય છે. કેમ અજ્ઞાનરૂપ થયું? અજ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન એને એ કરે છે. કેમ અજ્ઞાનરૂપનું પરિણમન થયું? કેમ કે એ મિથ્યાત્વ આદિ ભાવને પોતે કરે છે એમ એ માને છે, એટલે એ અજ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન કર્યું એટલે એને એનું કરતાપણું થયું. પણ આવું કેમ થયું તો એનું કારણ આપ્યું કે ભાઈ અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી શૂન્ય છે. અનાદિથી એ જ્ઞેય અને જ્ઞાન એનું ભેદ જ્ઞાન નથી. જ્ઞેય શું અને જ્ઞાન શું એનું એને ભેદ જ્ઞાન નથી એવો છે. અનાદિથી મિથ્યા દ્રષ્ટિ છે એ જ્ઞેય અને જ્ઞાનના ભેદ જ્ઞાનથી શૂન્ય છે. એટલે કે અનાદિથી જે જ્ઞેય છે અને એને જાણવા વાળું જ્ઞાન છે એ જુદા છે એમ એ જ્ઞેય અને જ્ઞાનના ભેદ જ્ઞાનથી શૂન્ય છે એટલે એની ભૂલ થાય છે. એટલે શું ભૂલ થાય છે? તો કે પરને જે જ્ઞેય છે એને આત્મા તરીકે જાણે છે. અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, એટલે કે અનાદિથી એને જ્ઞેય અને જ્ઞાન એનું ભેદ જ્ઞાન નથી. જ્ઞેયથી જ્ઞાન જુદું છે એવું ભેદ જ્ઞાન નથી. જ્ઞેયથી જ્ઞાન જુદું છે એવું એને ભેદ જ્ઞાન અનાદિથી નથી, એટલે ભૂલ થાય છે. શું ભૂલ થાય છે? કે પરને જે જ્ઞેય છે એને એ આત્મા તરીકે જાણે છે. પર છે જેનું એ જ્ઞાન કરે છે એ જ્ઞેય છે. સુભાવ થયો, વિભાવ ભાવ થયો, મિથ્યાત્વનો ભાવ થયો, તો પણ એ જ્ઞેય છે અને એનાથી જ્ઞાન જુદું એટલે આત્મા જુદો છે એમ એને ભેદ જ્ઞાન હોવું જોઈતું હતું. આ જે જ્ઞેય છે એ જ્ઞાનથી જુદું, જ્ઞાન એટલે આત્મા, આત્માથી એ જ્ઞેય જુદું છે. જ્ઞેય છે એમાં આ શુભ ભાવ છે, અશુભ ભાવ છે, મિથ્યાત્વના ભાવ છે, એ ભાવ પણ એનું જ્ઞેય છે. કેમ કે અહીંયા વાત શું કરી કે જ્યારે એને એવા મિથ્યાત્વના ભાવ થયા, કર્મના ઉદયના નિમિત્તે એને મિથ્યાત્વ આદિ ભાવ થયા, તો એ મિથ્યાત્વ આદિ ભાવ તો જ્ઞેય છે અને એનાથી જ્ઞાન એટલે આત્મા જુદો છે એમ એવું એને ભેદ જ્ઞાન હોવું જોઈતું હતું. પણ અનાદિકાળથી એને એવું ભેદ જ્ઞાન નથી. એવું ભેદ જ્ઞાન નથી કે જ્ઞેય અને જ્ઞાન જુદા. એવું જો ભેદ જ્ઞાન હોત તો એની ભૂલ ન થાત, પણ એવું ભેદ જ્ઞાન અનાદિથી એને નથી એટલે એની ભૂલ થાય છે. શું ભૂલ થાય છે? તો કે જે જ્ઞેય છે એને આત્મા તરીકે જાણે છે. આ મિથ્યાત્વ આદિ ભાવ જ્યારે થયા, કર્મના ઉદયના નિમિત્તે જે મિથ્યાત્વ આદિ ભાવ થયા, એ સમયે જે જ્ઞાન થાય છે, તો એ જ્ઞાનની પર્યાયમાં એને એ જ્ઞેય તરીકે જાણવું જોઈતું હતું. એના બદલે એ મિથ્યાત્વ આદિ ભાવોને એ પોતે આત્મા તરીકે જાણે છે, એટલે એવો તે વિશેષ અપેક્ષાએ અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામને કારણે, અજ્ઞાન રૂપે એ પોતે પરિણમે છે, એ નાયક છે, જ્ઞાન સ્વભાવી છે, એ બધું બરાબર છે. છતાં પણ જ્યારે આ મિથ્યાત્વનો ભાવ થયો ત્યારે એ મિથ્યાત્વના ભાવ છે એ જ્ઞેય છે અને પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા જુદો છે અને એનું એ જ્ઞાન કરી રહ્યો છે એમ ભેદ જ્ઞાન હોવાને બદલે એને એ ભેદ જ્ઞાનનો અભાવ છે એટલે એ મિથ્યાત્વવાદી જે ભાવ એને એ આત્મા તરીકે જાણે છે અને એમ એ આત્મા તરીકે જાણતો એવો તે નાયક ભાવ, આ આત્મા તરીકે જાણે છે એવો જ્ઞાયક ભાવ, કોને? મિથ્યાત્વવાદી ભાવને એ આત્મા તરીકે જાણે. એ વખતે જ્ઞાન તો થાય છે ને એનું, એ ભાવનું, તો એને એ આત્મા તરીકે જાણતો એવો એ જ્ઞાયક ભાવ એ વિશેષ અપેક્ષાએ એ અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી, અહીંયા એ અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામને કરતો ને સમજાવ્યું છે કે એક અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામને કરે એટલે શું? એટલે કે એ આ મિથ્યાત્વ ભાવ છે એ જ્ઞેય છે અને એ આત્મા નથી, એના સ્થાને એ મિથ્યાત્વ આદિ ભાવ છે એ આત્મા છે એમ એ અજ્ઞાન રૂપ પરિણમન કરે છે. એટલે અજ્ઞાન રૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તેને કરતો હોવાથી, હવે આવું કરે છે એટલે ત્યારે એનું જે એ કરતા પણ સંમત થાય છે, એટલે એમ એ કરતા થાય છે. શેનો કરતા થયો? એ મિથ્યાત્વ ભાવને પોતે પોતારૂપ કરે છે એવો એ કરતા થયો, એમ એને કરતાપણું સ્વીકારવું. અને એવું કરતાપણું આ મિથ્યાત્વ આદિ ભાવોને એ ભેદ જ્ઞાન ન હોવાને કારણે આત્મા રૂપે જાણે છે. મિથ્યાત્વ આદિ ભાવ છે એ આત્માથી જુદા છે, છતાં એને આત્મા તરીકે જાણે છે અને છતાં એ જાણે છે એટલે એનો જ્ઞાયક ભાવ તો રહે જ છે, પણ અત્યારે એ જે જ્ઞાન કરી રહ્યો છે એ અજ્ઞાન રૂપ કરી રહ્યો છે, એટલે અજ્ઞાન રૂપ જ્ઞાનને પરિણમ આવે છે એમ એ કરે છે. તો એવું જે પરિણમન થાય છે એ આત્માનું કરતાપણું છે. એટલે અજ્ઞાન ભાવે એ આત્મા એ મિથ્યાત્વ આદિ ભાવોનો કરતા થાય છે. અને આવું ક્યાં સુધી? આવું મિથ્યાત્વ આદિ ભાવના કરતા પણ આત્મા છે તો એ ક્યાં સુધી? તો કે તે ત્યાં સુધી કે જ્યાં સુધી વેદ વિજ્ઞાનના આદિથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી પૂર્ણ અર્થાંત ભેદ વિજ્ઞાન સહિત થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણતો એવો તે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાન પરિણમે જ્ઞાનરૂપ જ જ્ઞાન પરિણામે પરિણમતો થતો જ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તે રૂપે જ પરિણમતો થતો કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત કરતા થાય. બહુ સરસ વાત સમજાવી છે. શું કહ્યું? ક્યાં સુધી એ આવી રીતે મિથ્યાત્વ આદિ ભાવોનો કરતા થાય? તો કે ત્યાં સુધી કે જ્યાં સુધી એને ભેદ જ્ઞાન થાય. ભેદ જ્ઞાન થાય. શું ભેદ જ્ઞાન થાય? કે આ જ્ઞેય છે અને એનાથી જુદો હું ભગવાન આત્મા છું એવું એને ભેદ જ્ઞાન થાય. એટલે ભેદ જ્ઞાનની આદિથી ભેદ જ્ઞાન થાય. એટલે ભેદ જ્ઞાનની તો આદિ છે, એ અનાદિ નથી. ભેદ જ્ઞાન એને થાય એટલે અહીંયા લીધું કે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદ વિજ્ઞાનની આદિ. ભેદ વિજ્ઞાનની આદિ તો કેવા પ્રકારનું ભેદ વિજ્ઞાન એ પણ કહ્યું કે જ્ઞેય અને જ્ઞાનના ભેદરૂપ એ ભેદ જ્ઞાન છે એવું જ્ઞાન થાય. અને એવા ભેદ જ્ઞાન સહિત જ્યારે એ જાણે તો શું જાણે? તો કે આત્માને આત્મા તરીકે જાણે અને પેલા જ્ઞેયને જ્ઞેય તરીકે જાણે. આત્માને જ આત્મા તરીકે જાણે એવો એનો જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષાએ કહીએ તો એ જ્ઞાન જ્ઞાન રૂપે જ પરિણમે છે. એટલે કે જ્ઞાન રૂપ જ જ્ઞાન પરિણમાવે પરિણમતો થકો જ્ઞાન રૂપ જ પરિણામે પરિણમતો થકો પોતે જ્ઞાન રૂપે જ પરિણમે છે. એટલે કે પોતે આત્માને જ આત્મા તરીકે જાણે. પહેલા શું માનતો હતો? પેલા મિથ્યાત્વવાદી ભાવ હતા એને એ આત્મા તરીકે જાણતો હતો એમ જ્ઞાન કરતો હતો. એના સ્થાને હવે જ્યારે એને ભેદ જ્ઞાન થયું ત્યારે એ આત્માને જ આત્મા તરીકે જાણે એમ એ જ્ઞાયક ભાવ થાય. પહેલા જ્ઞાયક ભાવ કેવો થતો હતો? કે મિથ્યાત્વ આદિને આત્મા તરીકે જાણે એવો એનો જ્ઞાયક ભાવ હતો. અને હવે જ્યારે ભેદ જ્ઞાન થયું તો પછી એ આત્માને જ આત્મા તરીકે જાણે એવો જ્ઞાયક ભાવ. અને વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાન પરિણામે પરિણમતો થકો જ્ઞાનરૂપ જ જ્ઞાન પરિણામે પરિણમતો થકો. ત્યાં અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામે પરિણમતો હતો. મિથ્યાત્વને જ્યારે એ આત્મા માનતો હતો ત્યારે અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હતો. અહીંયા હવે જ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરે છે. એટલે કે જ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તે રૂપે જ હવે પરિણમે છે. એટલે કે કેવળ જ્ઞાતાપણાને લીધે એ અકર્તા થયો. જ્યારે એ આત્માને જ આત્મા તરીકે જાણે પરને આત્મા તરીકે નથી જાણતો અને આત્માને જ આત્મા તરીકે જાણે છે ત્યારે જ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તે રૂપે એ પરિણમતો થકો કેવળ જ્ઞાતાપણે થવાને લીધે એ સાક્ષાત અકર્તા થાય. ત્યારે એ અકર્તા થાય એટલે કે જે જ્ઞાની થયો છે જે ભેદ જ્ઞાન કરી અને જ્ઞાની થયો છે એ જ સાક્ષાત અકર્તા છે. જ્યાં સુધી જ્ઞાની થયો નથી ત્યાં સુધી એટલે કે જ્યાં સુધી એને ભેદ જ્ઞાન નથી ત્યાં સુધી એટલે કે અજ્ઞાન અવસ્થામાં એ મિથ્યાત્વ આદિ શુભાશુભ ભાવનો કરતા થાય છે. પરંતુ જ્યારે એને સમ્યક્ત્વ થાય છે એટલે ભેદ જ્ઞાન થાય છે જ્ઞેય અને જ્ઞાન જુદું પોતે ભગવાન આત્મા અને આ બીજા જે શુભાશુભ ભાવ છે તે જ્ઞેય છે અને આ આત્મા છે તે જ પોતે છે એમ આત્માને આત્મા તરીકે જાણે છે એવો એ જ્ઞાન ભાવે પરિણમે છે ત્યારે એ ખરેખર અકર્તા થાય. અને એવો જ્ઞાની થાય ત્યારે એ સાક્ષાત અકર્તા કહેવાય. પરંતુ જ્યાં સુધી જ્ઞાની નથી થયો ત્યાં સુધી એટલે કે અજ્ઞાન અવસ્થામાં તો એ આ મિથ્યાત્વ આદિ અને શુભાશુભ ભાવ આદિનો એ કરતા થાય છે. એક પેરેગ્રાફ છે, બહુ સુંદર પેરેગ્રાફ છે. શાંતિથી ફરીથી વાંચશો તો સમજાશે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આરતી વખતે ભાવાર્થ લઈશું અને પછી ગુરુદેવે જે આ બધું સમજાવ્યું છે એને આપણે લઈશું. 13 ગાથાનો સ્વાધ્યાય છે. ઘણા દિવસ ચાલશે અને ઘણી 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 સ્પષ્ટતાઓ થશે, બધું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંગ